એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર. વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે ગ્રંથસારમાં. આજે આપણે જે પુસ્તકની વાત કરવાના છીએ એ માત્ર એક આત્મકથા નથી, પણ ખરેખર તો એક યુગનો અરીસો છે. માયા એન્જેલોની 7 ભાગની જે આત્મકથા શ્રેણી છે એનો 4th ભાગ ધ હાર્ટ ઓફ અ વુમન.
હા, 1981માં પ્રકાશિત થયેલું આ પુસ્તક. અને રસપ્રદ વાત એ છે કે એમના જીવનના ફક્ત 5 વર્ષ એટલે કે 1957થી 1962 એને જ આવરી લે છે.
પણ આ 5 વર્ષ એટલે આમ તો ટૂંકો ગાળો કહેવાય, પણ એમના જીવનમાં બહુ જ મહત્વના સાબિત થયા નહીં?
ચોક્કસ, ખૂબ જ મહત્વના. માયા એન્જેલો, જેમનું મૂળ નામ માર્ગારેટ એની જોહાન્સન એન્જેલો હતું, એમને કોઈ એક ઓળખમાં બાંધી ન શકાય. કવયિત્રી, લેખિકા, નાગરિક અધિકાર કાર્યકર્તા, ગાયિકા, નૃત્યાંગના, અભિનેત્રી, દિગ્દર્શક, પ્રોફેસર, શું નહોતાએ.
અનેક પ્રતિભાના સ્વામી.
બિલકુલ. અને આ પુસ્તક એમના જીવનના એવા વળાંકની વાત કરે છે જ્યારે તેઓ એક સંઘર્ષ કરી રહેલા માતા અને કલાકારમાંથી ધીમે ધીમે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ પામતા કલાકાર અને કાર્યકર્તા બની રહ્યા હતા.
એટલે આ પુસ્તકનું મહત્વ ખાલી એમના અંગત જીવન પૂરતું જ નથી એમ?
ના, જરાય નહીં. એ સમયના અમેરિકા અને એમ કહીએ કે વિશ્વભરમાં જે સામાજિક અને રાજકીય ઉથલપાથલ ચાલી રહી હતી એની સાથે પણ એમની આ સફર જોડાયેલી છે.
બરાબર. એક સ્ત્રીના હૃદયની આંતરિક યાત્રા, એની આશાઓ, એના સંઘર્ષો, સપનાઓ, આ બધી વાત અને મને લાગે છે કે આજે પણ એટલી જ પ્રસ્તુત છે.
સાચી વાત. આ ખાલી ઘટનાઓનો ક્રમ નથી, પણ એમ સમજો કે માતૃત્વ, કળા, પ્રેમ અને રાજકારણ આ બધાના જે જટિલ તાણાવાણા છે એને સમજવાનો એક પ્રયાસ છે. અને એન્જેલોએ ખૂબ જ હિંમતથી, પ્રામાણિકતાથી પોતાની જાતને અને દુનિયાને અહીં રજૂ કરી છે.
એમણે પોતાનો અવાજ કેવી રીતે કેળવ્યો, દુનિયામાં પોતાનું સ્થાન કેવી રીતે બનાવ્યું, એની આ કહાણી છે.
બિલકુલ
રસપ્રદ કહાણી. તો ચાલો શરૂ કરીએ એમની સફર. 1957થી પુસ્તકની શરૂઆતમાં એન્જેલો કેલિફોર્નિયાના સુસાલિટોમાં છે, પોતાના યુવાન પુત્ર ગાય સાથે. એક હાઉસબોટ પર રહે છે.
હા, એમની કોશિશ છે કે એક શાંત જીવન જીવાય, લેખન પર ધ્યાન કેન્દ્રિત થાય અને ગાયને દુનિયાની જે કઠોરતા છે એનાથી બચાવી શકાય.
પણ શું આ શાંતિ ટકે છે એમ લાગે છે?
ના, જુઓ, એ શાંતિ ખરેખર તો એક પ્રકારની સ્થગિતતા હતી. અંદરથી એક અજંપો હતો, કંઈક વધુ અર્થપૂર્ણ કરવાની તડપ. અને આ જ સમયમાં એમની મુલાકાત થાય છે મહાન ગાયિકા બિલી હોલિડે સાથે. સંક્ષિપ્ત મુલાકાત પણ યાદગાર.
અને હોલિડે એમને ન્યૂયોર્ક વિશે ચેતવણી આપે છે, જાણે ભવિષ્યનો સંકેત.
હા, કંઈક એવું જ. અને આ બધાની વચ્ચે એમનો પુત્ર ગાય એમના દરેક નિર્ણયના કેન્દ્રમાં રહે છે, એ ક્યારેય ભૂલાતો નથી.
અને પછી 1958માં તેઓ ન્યુયોર્ક જાય છે. આ પગલું એમના જીવનમાં,
હા, એક મોટો બદલાવ લાવે છે, ખરું ને? ખાસ કરીને
હાર્લેમ રાઇટર્સ ગિલ્ડ. ત્યાં કોણ કોણ હતું?
જેમ્સ બાલ્ડવિન, જ્હોન ઓલિવર કિલેન્સ જેવા દિગ્ગજ લેખકો. આ ખાલી લેખકોનો સમૂહ નહોતો, એમ સમજો કે એક બૌદ્ધિક પાઠશાળા હતી. ત્યાં એમના લેખનની ટીકા થઈ, એમના વિચારોને પડકાર મળ્યો અને એક લેખક તરીકે તેઓ વધુ પરિપક્વ બન્યા. આ એમનું સાચું શિક્ષણ કહી શકાય.
અને આ જ સમયગાળામાં રાજકીય ચેતના પણ જાગૃત થાય છે, નહીં? ડોક્ટર માર્ટિન લ્યુથર કિંગ જુનિયરનું ભાષણ સાંભળે છે એ ઘટના.
હા, એ ક્ષણ બહુ નિર્ણાયક હતી. ડોક્ટર કિંગના શબ્દોએ જાણે એમનામાં જે સહાનુભૂતિ હતી એને સક્રિયતામાં બદલી નાખ્યું.
એટલે માત્ર કલાકાર મટીને કાર્યકર્તા બન્યા?
બરાબર, નાગરિક અધિકાર ચળવળના સૈનિક બન્યા અને બેયાર્ડ રસ્ટિન જેવા અનુભવી કાર્યકર્તાના માર્ગદર્શન હેઠળ તેમણે સધર્ન ક્રિશ્ચિયન લીડરશિપ કોન્ફરન્સ એટલે કે SCLC એના ઉત્તરી સંયોજક તરીકેની જવાબદારી સ્વીકારી.
અને એમણે આ ભૂમિકામાં પણ પોતાની ક્ષમતા સાબિત કરી. કેબરે ફોર ફ્રીડમનું આયોજન.
હા, સફળ આયોજન. એનાથી ચળવળ માટે ભંડોળ પણ મળ્યું. એક કલાકારમાંથી એક કુશળ આયોજક તરીકેની એમની નવી ઓળખ બની.
પણ કળા સાથેનો નાતો તૂટ્યો નહોતો.
ના, બિલકુલ નહીં. તેમણે જીન જેનેટના એ વખતના ચર્ચાસ્પદ નાટક ધ બ્લેક્સમાં અભિનય પણ કર્યો.
ઓહ, જેમાં જેમ્સ અર્લ જોન્સ અને સિસિલી ટાયસન જેવા કલાકારો પણ હતા.
હા, જે પાછળથી ખૂબ મોટા સ્ટાર બન્યા.
અને એ નાટક પણ જાતિવાદ અને ઓળખના મુદ્દાઓને સ્પર્શતું હતું એટલે કળા અને કાર્યકર્તા તરીકેની એમની ભૂમિકાઓ આમ તો સાથે જ ચાલી રહી હતી.
અને પછી એમનો જીવનમાં આવે છે વુસુમજી મેક, દક્ષિણ આફ્રિકાના સ્વતંત્રતા સેનાની. આ સંબંધ શું બદલાવ લાવ્યો?
વુસુમજી મેક સાથેનો પ્રેમ અને પછી લગ્ન એ એન્જેલોના જીવનના કેનવાસને એમ કહીએ કે અમેરિકાની સરહદોની બહાર લઈ જાય છે, આંતરરાષ્ટ્રીય સ્તરે. હવે એમનો સંઘર્ષ ખાલી અમેરિકન નાગરિક અધિકાર ચળવળ પૂરતો નથી રહેતો, પણ જે વૈશ્વિક પાન આફ્રિકન મુક્તિ સંગ્રામ હતો એનો ભાગ બની જાય છે.
આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણ વધુ મજબૂત બન્યો.
હા, જોકે એની શરૂઆત તો પોર્ગિયન બેસ ઓપેરા ટૂર વખતે યુરોપ અને આફ્રિકાના પ્રવાસથી થઈ જ ગઈ હતી, પણ મેક સાથેના સંબંધે એને વધુ ઘેરું બનાવ્યો.
પુસ્તકનો જે છેલ્લો ભાગ છે 1961 પછીનો, જ્યારે તેઓ મેક અને ગાય સાથે કાયરો ઇજિપ્ત જાય છે, આફ્રિકા જવાનો નિર્ણય મોટા આદર્શો સાથે લીધો હશે ને?
હા, આદર્શવાદ તો ભરપૂર હતો, પણ વાસ્તવિકતા થોડી જુદી નીકળી. કાયરોનો અનુભવ મિશ્ર રહ્યો.
કેમ, શું થયું ત્યાં?
જુઓ, એક તરફ તો આફ્રિકન ડાયસ્પોરા અને મુક્તિ ચળવળ સાથે જોડાવાની ઉત્સુકતા હતી, પણ બીજી તરફ જે રાજકીય નિર્વાસિતો હતા એમના જીવનની જટિલતાઓ, અજાણી સંસ્કૃતિ અને નવાઈની વાતે કે ક્રાંતિકારી વર્તુળોમાં પણ લિંગભેદ તો હતો જ.
ઓહ,
એને મેકનો જે અપેક્ષાઓ રાખવાનો અને થોડો નિયંત્રણકારી સ્વભાવ હતો એ આદર્શવાદ પર ભારે પડ્યો એમ કહી શકાય.
એટલે એ સંબંધ લાંબો ટક્યો નહીં?
ના, એ શક્ય નહોતું. અને અહીં એન્જેલો ફરી એકવાર પોતાની આંતરિક શક્તિ બતાવે છે. એ મેકથી અલગ થવાનો મુશ્કેલ પણ જરૂરી નિર્ણય લે છે,
પોતાના માટે, પોતાની સ્વતંત્રતા માટે.
બરાબર. હાર માનવાને બદલે એ કૈરોમાં જ ટકી રહેવાનો માર્ગ શોધે છે. અંગ્રેજી અખબાર ધી આર્બ ઓબ્ઝર્વરમાં સહાયક સંપાદકની નોકરી મેળવે છે
અને પોતાના અને ગાય માટે એક નવું સ્વતંત્ર જીવન શરૂ કરે છે.
હા, આ એમની સ્થિતિસ્થાપકતા અને સાધન સંપન્નતાનું ઉત્તમ ઉદાહરણ છે.
પણ પુસ્તકનો અંત થોડો દુઃખદ છે. ગાયનો ગંભીર અકસ્માત થાય છે.
હા, એ ઘટના જાણે બધું જ બદલી નાખે છે. એમના જીવનની પ્રાથમિકતાઓ ફરી નક્કી થાય છે. બધી રાજકીય અને કલાત્મક મહત્વાકાંક્ષાઓ જાણે બાજુ પર મુકાઈ જાય છે
અને માત્ર માતૃત્વ કેન્દ્રમાં આવી જાય છે.
બિલકુલ. ગાયની શ્રેષ્ઠ સારવાર અને એના ભવિષ્ય માટે તેઓ આફ્રિકાના જ બીજા દેશ ઘાના જવાનો નિર્ણય લે છે અને પુસ્તક અહીં આ નવા પ્રકરણની શરૂઆત પર આવીને અટકે છે.
એક એવું હૃદય જેણે ઘણું સહન કર્યું છે પણ હજુ ધબકી રહ્યું છે.
હા, પોતાના પુત્ર માટે, પોતાના લોકો માટે.
તો આ 5 વર્ષની જે સઘન યાત્રા રહી એમાંથી માયા એન્જેલોનું મૂળભૂત જીવન દર્શન શું ઉપસી આવે છે? કયા મૂલ્યો એમને સતત ટકાવી રાખતા હતા?
મને લાગે છે કે સૌથી મુખ્ય વિચાર જે છે એ સંઘર્ષોનું આંતરસંબંધ છે. એટલે કે એન્જેલો અમેરિકામાં અશ્વેતોના અધિકાર માટેના સંઘર્ષને, આફ્રિકા અને દુનિયાભરમાં જે મુક્તિ સંગ્રામો ચાલી રહ્યા હતા એનાથી અલગ નથી જોતા.
એમની ઓળખ વિસ્તરે છે.
હા, એમની ઓળખ ખાલી આફ્રિકન અમેરિકન નથી રહેતી, પણ વૈશ્વિક આફ્રિકન ડાયાસ્પોરાના એક સભ્ય તરીકેની બને છે. આ બહુ વિશાળ દૃષ્ટિકોણ છે.
અને એક સ્ત્રી તરીકે એક નારીવાદી દૃષ્ટિકોણ પણ વધુ સ્પષ્ટ થતો જાય છે, નહીં?
ચોક્કસ. તેઓ ખાલી રાજકીય ચળવળનો હિસ્સો નથી બનતા, પણ એ ચળવળની અંદર પણ સ્ત્રીઓનું સ્થાન શું, એમનો અવાજ શું, એના માટે પણ સંઘર્ષ કરે છે.
એ બતાવે છે કે સ્ત્રીનું હૃદય કેટલું વિશાળ હોઈ શકે છે.
બરાબર. એ માતૃત્વ, કળા, પ્રેમ, રાજકીય પ્રતિબદ્ધતા આ બધું એક સાથે સમાવી શકે છે. એ ખાલી કોઈ પુરુષની મહત્વાકાંક્ષાનું પ્રતિબિંબ નથી.
અને કળા વિશે શું, એમના માટે કળા શું હતી?
એમના માટે કળા ખાલી મનોરંજન નહોતી, એ સત્ય કહેવાનું સાધન હતું, સમાજને જગાડવાનું, ઇતિહાસ નોંધવાનું, એક શક્તિશાળી સાધન.
આ બધા પાછળ કઈ મૂળભૂત માન્યતાઓ હશે જે એમને ટકાવી રાખતી હતી?
મને લાગે છે કે કેટલીક બાબતો વારંવાર દેખાય છે, જેમ કે દરેક મનુષ્યનું ગૌરવ, સત્ય બોલવાની હિંમત અને એની તાકાત, ગમે તેવી મુશ્કેલીમાં પણ ટકી રહેવાની ક્ષમતા.
સ્થિતિસ્થાપકતા.
હા, અને એ સમજ કે વ્યક્તિગત મુક્તિ અને સામૂહિક મુક્તિ એ બંને એકબીજા સાથે જોડાયેલા છે. તમે એકલા મુક્ત નથી થઈ શકતા.
અને પ્રેરણા શું એમને સતત આગળ ધપાવતું રહ્યું આ સમયમાં?
3 મુખ્ય પ્રેરક બળો દેખાય છે.
પહેલું અને કદાચ સૌથી અગત્યનું માતૃત્વ. ગાયનું કલ્યાણ એમની સર્વોચ્ચ પ્રાથમિકતા હતી હંમેશા.
બરાબર.
બીજું હેતુની શોધ, જીવનને અર્થપૂર્ણ બનાવવું, અને એના માટે કળા અને રાજકીય સક્રિયતાનો માર્ગ એમણે પસંદ કર્યો.
અને ત્રીજું?
ત્રીજું પ્રેમ અને જોડાણની તલાશ. પછી એ વુસુમજી મેક્સ સાથેનો રોમેન્ટિક સંબંધ હોય કે પછી જેમ્સ બાલ્ડવિન જેવા મિત્રો સાથેની ગાઢ મિત્રતા હોય.
તો આ 5 વર્ષના ગાળામાં એવા કયા 3 મુખ્ય વળાંક આવ્યા જેણે ખરેખર એન્જેલોના જીવનની દિશા બદલી નાખી?
પહેલો વળાંક, મને લાગે છે કે નિશંકપણે ડોક્ટર માર્ટિન લ્યુથર કિંગ જુનિયરનું ભાષણ સાંભળવાનો અનુભવ હતો.
હા, એની વાત આપણે કરી.
હા, એક ક્ષણે જાણે એમની અંદર કંઈક બદલાયું. નાગરિક અધિકાર ચળવળનો જે વિચાર હતો એ ખાલી બહારનો મુદ્દો ન રહેતા એક અંગત તાત્કાલિક આહવાન બની ગયો.
અને એના કારણે જ SCLCમાં જોડાયા, એકેડેમી ફોર ફ્રીડમ કર્યું.
બરાબર. એટલે કલાકારમાંથી કાર્યકર્તા બનવાની દિશા ત્યાંથી નક્કી થઈ. એ પહેલો મોટો વળાંક.
બીજો મહત્વનો વળાંક કયો ગણાવી શકાય?
બીજો મહત્વનો પડાવ હતો હાર્લેમ રાઇટર્સ ગિલ્ડ સાથે જોડાવું. આનાથી એમની લેખક તરીકેની ઓળખને એક નક્કર પાયો મળ્યો.
ત્યાં જે બૌદ્ધિક ઘડતર થયું.
હા, જે શિસ્ત આવી, જે સમુદાય મળ્યો, એણે એમના ભવિષ્યના સાહિત્યિક પ્રદાન માટે જાણે જમીન તૈયાર કરી. એક ગંભીર લેખિકા તરીકેની એમની યાત્રા અહીંથી વેગ પકડે છે.
અને ત્રીજો વળાંક જેણે એમના જીવનને આંતરરાષ્ટ્રીય ફલક પર મૂક્યું.
હા, ત્રીજો વળાંક હતો વુસુમજી મેક સાથે લગ્ન અને પછી કાયરો જવાનો નિર્ણય. આ પગલાંએ એમના અંગત જીવન અને રાજકીય વિચારધારાને એકસાથે વણી લીધા. એમને વૈશ્વિક રાજકારણનો સીધો અનુભવ મળ્યો, પણ સાથે સાથે એક કઠોર સત્ય પણ શીખવા મળ્યું.
કયું સત્ય?
કે ક્રાંતિકારી આદર્શો અને પિતૃસત્તાક વાસ્તવિકતાઓ વચ્ચે કેટલો સંઘર્ષ હોય છે. લગ્નની નિષ્ફળતા કડવી હતી, પણ એણે એમને વધુ આત્મનિર્ભર અને મજબૂત બનાવ્યા. કદાચ આદર્શવાદને ઠેસ પહોંચી, પણ વાસ્તવિકતાની સમજ વધુ ઊંડી બની.
અને જો ચોથા વળાંકની વાત કરીએ તો કદાચ ગાયનો અકસ્માત ભલે પુસ્તકના અંતમાં આવે છે.
ચોક્કસ, એ પણ એટલો જ મહત્વનો ગણી શકાય. ગાયના અકસ્માતે માતૃત્વને ફરી એકવાર એમના જીવનના કેન્દ્રમાં લાવી દીધું.
બધી બાહ્ય ઓળખો અને સંઘર્ષો ગૌણ બની ગયા.
હા, એક માતા તરીકેની એમની મૂળભૂત પ્રતિબદ્ધતા અતૂટ રહી, અને એ ઘટનાએ જ ઘાના જવાનો નિર્ણય લેવડાવ્યો, જે એમના જીવનના આગલા પડાવની ભૂમિકા બને છે. એ ખરેખર સ્ત્રીના હૃદયની પ્રાથમિકતાઓનું એક શક્તિશાળી સ્મરણપત્ર છે.
માયા એન્જેલોના 5 વર્ષના અનુભવોમાંથી આજના સમયમાં આપણે શું શીખી શકીએ? એમના જીવનના કયા પાસાઓ આપણને સામાન્ય માણસને સ્પર્શી જાય છે?
જુઓ, સૌથી પહેલી વાત તો સ્થિતિસ્થાપકતાની છે, રેઝિલિયન્સ. એન્જેલો માટે આ કોઈ ગુણ નથી ખાલી, પણ એક સક્રિય પ્રતિક્રિયા છે,
એક્શન છે.
ઉદાહરણ તરીકે,
જેમ કે કાયરોમાં જ્યારે એમનું લગ્ન તૂટે છે ત્યારે ભાંગી પડતા નથી, પણ તરત જ પરિસ્થિતિનો સામનો કરે છે, નોકરી શોધે છે, પોતાનું જીવન ફરી ગોઠવે છે. આ બતાવે છે કે મુશ્કેલીઓનો સામનો કરવો એક પસંદગી છે.
અને જે રીતે એમણે અલગ અલગ ભૂમિકાઓ નિભાવી, માતા, કલાકાર, કાર્યકર્તા, પ્રેમી.
હા, એ પણ ઘણું શીખવે છે કે આપણી ઓળખ કોઈ એક ચોકઠામાં બંધાયેલી નથી હોતી, એના ઘણા પાસા હોઈ શકે છે, અને જીવન એ સતત બનવાની વિકસવાની પ્રક્રિયા છે.
બીજું શું શીખવા મળે?
બીજો મહત્વનો બોધપાઠ એ છે કે વ્યક્તિગત સંબંધો અને રાજકીય આદર્શો વચ્ચે સુમેળ સાધવો કેટલો જટિલ હોઈ શકે છે. મેક સાથેના એમના સંબંધો આ વાત બતાવે છે.
અને સાથે સાથે વિકાસ માટે સમુદાયનું મહત્વ, પછી તે હાર્લેમ રાઇટર્સ ગિલ્ડ હોય કે એમના એક્ટિવિસ્ટ મિત્રોનું વર્તુળ હોય, એકલા ચાલવું મુશ્કેલ હોય છે.
જે રીતે એમણે જાતિવાદ, લિંગભેદ જેવા અવરોધોનો સામનો કર્યો અને સાથે એકલા હાથે માતૃત્વની જવાબદારી નિભાવી, એ ખરેખર પ્રેરણાદાયક છે.
હા, એમની કહાણી એ વિશ્વાસ અપાવે છે કે પરિવર્તન શક્ય છે, પડકારો આપણને વધુ મજબૂત બનાવી શકે છે.
અને એમનો સંઘર્ષ, એમની જીત, એમાં ક્યાંક ને ક્યાંક આપણા સૌના અનુભવોનું પ્રતિબિંબ દેખાય છે.
બિલકુલ. ઓળખની શોધ, પ્રેમ અને ગુમાવવાનો ડર, જીવનમાં અર્થની તલાશ અને ગમે તેવા સંજોગોમાં પણ હિંમતભેર ટકી રહેવાની મથામણ, આ વાતો સાર્વત્રિક છે, આજે પણ એટલી જ સાચી છે.
તો આટલી ઊંડાણપૂર્વકની વાતચીત પછી ધ હાર્ટ ઓફ અ વુમનમાંથી આપણે કઈ ત્રણ મુખ્ય શીખ તારવી શકીએ જે આપણા શ્રોતાઓ યાદ રાખી શકે?
ત્રણ મુખ્ય શીખ. પહેલી, એક ભાવનાત્મક સૂઝ. મને લાગે છે કે એ માતૃપ્રેમની અતૂટ અને કેન્દ્રીય શક્તિ છે. પુત્ર ગાયે એમના જીવનનો ધ્રુવ તારો હતો. એમણે જે કંઈ કર્યું, જે જોખમ લીધા, જે ત્યાગ કર્યો, એ બધું આખરે તો ગાય પ્રત્યેની એમની ઊંડી નિષ્ઠામાંથી જ આવતું હતું. કદાચ એક સ્ત્રીનું હૃદય પોતાના સંતાન માટે સૌથી વધુ ધબકે છે, પછી ભલે તે દુનિયાના ગમે તેટલા મોટા કામોમાં વ્યસ્ત કેમ ન હોય.
બરાબર. બીજી, એક બૌદ્ધિક સૂઝ. આ પણ બહુ મહત્વનું છે. વ્યક્તિગત જીવન અને વૈશ્વિક ઘટનાઓ વચ્ચેનો જે ગાઢ સંબંધ છે એની સમજ. એન્જેલોની સફર આપણને સમજાવે છે કે આપણી અંગત ઓળખ, આપણા અંગત સંઘર્ષો એ મોટા ઐતિહાસિક અને રાજકીય પ્રવાહોથી અલગ નથી.
હા, જેમ કે હાર્લેમમાં એક અશ્વેત બાળકના ભવિષ્યની ચિંતા અને દક્ષિણ આફ્રિકામાં આઝાદીની લડત, આ બધું એમના માટે એક જ વૈશ્વિક મુક્તિ સંગ્રામના જુદા જુદા પાસા હતા. મુક્તિનો સંઘર્ષ ખરેખર વૈશ્વિક છે, એ ટુકડાઓમાં નથી.
અને ત્રીજી, સાર્વત્રિક શીખ. ત્રીજી એક સાર્વત્રિક સૂઝ એ છે કે હિંમત એટલે ડરનો અભાવ નહીં, પણ ડર હોવા છતાં આગળ વધવાનો અને ભવિષ્ય ઘડવાનો નિર્ણય. એન્જેલોની આખી કથા એ આત્મનિર્માણનો, સેલ્ફ રીઇન્વેન્શનનો ઉત્તમ પાઠ છે. જ્યારે જીવનમાં કંઈક તૂટે કે ખોરવાય ત્યારે હતાશ થઈને બેસી રહેવું જરૂરી નથી.
બરાબર. આપણી અંદર જ નવી શરૂઆત કરવાની શક્તિ છે, પોતાની શક્તિઓને ઓળખીને પોતાના પગ પર ઊભા રહેવાની ક્ષમતા. ભલે પછી સંજોગો ગમે તેટલા પ્રતિકૂળ કેમ ન હોય, વિદેશી ધરતી પર પણ.
ખરેખર. અને આજના સમયમાં જ્યારે આપણે સૌ વ્યક્તિગત જીવન, આપણી મહત્વાકાંક્ષાઓ અને સામાજિક જવાબદારીઓ, વૈશ્વિક ચેતના આ બધા વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, ત્યારે માયા એન્જેલોની આ યાત્રા આપણને આપણા પોતાના જીવનમાં આ સંતુલન કેવી રીતે શોધવું એ અંગે ચોક્કસ વિચારતા કરી મૂકે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.